ઓડિયો સારાંશ એકત્ર એઆઈ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર. તો ચાલો સીધા જ વાત શરૂ કરીએ. આજે આપણે સાહિત્યને સમજવાની, એમ કહીએ કે વિવેચના કરવાની, એક ખાસ રીત પર ઊંડા ઉતરવાના છીએ. હા, એ રીત જે ક્યારેક થોડી વિવાદાસ્પદ પણ રહી છે, ઐતિહાસિક અભિગમ. અને આપણી આખી ચર્ચાનો આધાર રહેશે હર્ષદ મ. ત્રિવેદીનો એક લેખ, વિવેચનનો ઐતિહાસિક અભિગમ. આ લેખ છે ને, એ આપણને વિચારતા કરી મૂકે છે કે ભાઈ, કોઈ કવિતા વાંચીએ કે વાર્તા વાંચીએ તો શું ખાલી શબ્દો, રચના, શૈલી એટલું જ જોવાનું, કે પછી એ સમય, એ સમાજ, જે સંજોગોમાં એ કૃતિ જન્મી, જે લેખકે એને લખી, એ બધાને પણ ધ્યાનમાં લેવા જોઈએ? શું લાગે છે? તો આજે આપણો પ્રયાસ શું રહેશે? આપણે એ સમજવું છે કે આ ઐતિહાસિક દ્રષ્ટિકોણ છે શું, એની પાછળની દલીલો શું છે. અને પેલો સવાલ, શું ખરેખર કોઈ કૃતિને પૂરેપૂરી માણવા કે સમજવા માટે એના ભૂતકાળમાં જવું પડે, કે પછી કોઈ મહાન કૃતિ સમય સ્થળથી પર હોય છે? ચાલો ખોલીએ આ મુદ્દાને. લેખની શરૂઆત જ એક રસપ્રદ વાતથી થાય છે. લેખક નોંધે છે કે આજકાલ, મતલબ કે વર્તમાન સમયમાં, વિવેચનમાં મોટે ભાગે કૃતિનિષ્ઠ અભિગમ પર બહુ ભાર મુકાય છે. એટલે કે બધું જ કૃતિની અંદર જ છે, એના શબ્દો, એની સંરચના, એની કલાત્મકતા, બસ એના પર જ ફોકસ કરો. કૃતિની બહાર જવાની જાણે જરૂર જ નહીં. થોડું એમ નહીં લાગતું કે આપણે કંઈક ચૂકી રહ્યા છીએ?
બરાબર કર્યું. અત્યારના માહોલમાં તો એવું જ છે ને. કૃતિની આસપાસની દુનિયા, એટલે કે ઇતિહાસ શું હતો, સમાજ કેવો હતો, લેખકનું જીવન કેવું રહ્યું, આ બધી વાતો કરવીને એ જાણે મુખ્ય મુદ્દાથી ભટકી જવા જેવું ગણાય. અને હા, થોડું જૂનવાણી પણ લાગે. અરે, આ બધી પંચાત શું કામ કરવી? પણ હર્ષદ ત્રિવેદી શરૂઆતમાં જ ચોખવટ કરે છે કે ભાઈ, મારો હેતુ કોઈની તરફેણ કે વિરોધ કરવાનો નથી. હું ફક્ત આ ઐતિહાસિક દ્રષ્ટિકોણ શું છે, એ કેમ ઊભો થયો, એની પાછળ શું વિચાર છે, એ સમજાવવા માંગુ છું.
હા, અને એ સમજાવવા માટે લેખક એક સરસ મુદ્દો ઉઠાવે છે, ભાષાવિજ્ઞાની વુલ્ફનો વિચાર. વુલ્ફ કહે છે કે આપણી ભાષા છે ને, એ નક્કી કરે છે કે આપણે દુનિયાને કઈ રીતે જોઈએ છીએ. દુનિયા તો એક સળંગ પ્રવાહ છે, પણ ભાષા એને આપણા માટે ટુકડાઓમાં વહેંચે છે, નામ આપે છે, સંબંધો બાંધે છે. જેમ પેલું ઉદાહરણ છે ને, એસ્કિમો પાસે બરફ માટે કેટલા બધા શબ્દો છે.
બરાબર, કારણ કે એમના જીવન માટે બરફના જુદા જુદા સ્વરૂપો બહુ જ મહત્વના છે. અને આ જ વાત, જો આ જ વાત સાહિત્યને પણ લાગુ પડે છે. સાહિત્યનું માધ્યમ શું? ભાષા. તો જો ભાષા જ સમાજ અને સંસ્કૃતિનું પ્રતિબિંબ હોય, જો એ જ આપણી વિચારવાની રીત ઘડતી હોય, તો એ ભાષામાં રચાયેલું સાહિત્ય એના સમય અને સમાજથી અલિપ્ત કઈ રીતે રહી શકે? કોઈ કૃતિ કંઈ શૂન્યાવકાશમાં નથી લખાતી, ખરું ને? એના મૂળિયા તો એના સમયના ઇતિહાસમાં, ત્યાંની સંસ્કૃતિમાં, લોકોના વિચારોમાં ઊંડા ઉતરેલા જ હોય, ભલે આપણને પહેલી નજરે ન દેખાય.
લેખક આ વાતને સમજાવવા માટે એક બીજું સરસ દ્રષ્ટાંત વાપરે છે. ધારો કે આપણે કોઈ જૂના તૂટેલા નગરના ખંડેર જોવા જઈએ તો શું દેખાય? ખાલી પથ્થર ને ઈંટો? ના ને, તરત જ મનમાં વિચારો ચાલવા માંડે. અહીં કોણ રહેતું હશે? કેવું જીવન હશે? શું થયું હશે કે આ ઉજ્જળ થઈ ગયું? એ ખંડેર એના ઇતિહાસ વગર અધૂરા છે. ઇતિહાસ જ એને અર્થ આપે છે.
બિલકુલ સાચી વાત. એ જ રીતે સાહિત્ય કૃતિમાં આવતા પાત્રો, બનાવો, રીતરિવાજો, એ બધું ખાલી વાર્તા નથી હોતું, એ એના સમયનું દર્પણ હોય છે. આજે કદાચ આપણને કોઈ જૂનો સામાજિક રિવાજ વિચિત્ર કે અર્થહીન લાગે, પણ જો એનો ઇતિહાસ જાણીએ, એ સમયની માન્યતાઓ સમજીએ, તો કદાચ ખ્યાલ આવે કે એ વખતેનું શું મહત્ત્વ હતું. દાખલા તરીકે, આપણે ગોવર્ધનરામ ત્રિપાઠીની સરસ્વતી ચંદ્ર વાંચીએ તો એમાં જે પાત્રો છે, જે સમસ્યાઓ છે, જે વાતાવરણ છે, એ 19મી સદીના અંત ભાગના ગુજરાતનું છે. એ સમયની સુધારણાની ચળવળ, સ્ત્રી શિક્ષણના પ્રશ્નો, સંયુક્ત કુટુંબની ગૂંચવણો, આ બધું એમાં છે. આજે આપણે વાંચીએ તો કદાચ અમુક વસ્તુઓ જુદી લાગે, પણ એ સમજવા માટે એ સમયનો સંદર્ભ જરૂરી બને છે. આ ઊંડાણ, આ સમજ ઐતિહાસિક અભિગમ વગર કદાચ ન આવે.
તો આ સંદર્ભ અને ઇતિહાસની વાત તો સમજાઈ, પણ આને વ્યવસ્થિત રીતે કેવી રીતે જોવું? કોઈ પદ્ધતિ છે? અહીં લેખક ફ્રેન્ચ વિચારક હિપ્પોલાઇટ ટેઇનનો ઉલ્લેખ કરે છે. એમના ત્રણ પ્રખ્યાત પરિબળો છે, જાતિ, પરિવેશ અને યુગ. આ શું છે, જરા સમજાવશો?
હા, એનનો સિદ્ધાંત બહુ પ્રભાવશાળી રહ્યો. એમણે કહ્યું કે કોઈપણ સાહિત્ય કૃતિને અને કોઈપણ કલા સ્વરૂપને સમજવું હોય તો ત્રણ મુખ્ય બાબતો ધ્યાનમાં લેવી પડે. પહેલું છે જાતિ, એટલે કે જે તે પ્રજાના મૂળભૂત લક્ષણો, એમનો વારસાગત સ્વભાવ, એમની માનસિકતાના મૂળભૂત તત્વો. બીજું છે પરિવેશ, આમાં બધું આવી જાય, ભૌગોલિક સ્થિતિ, આબોહવા, સામાજિક રચના, રાજકીય માહોલ, આર્થિક સ્થિતિ, આસપાસનું બધું જ. અને ત્રીજું છે યુગ, એટલે કે જે તે સમયની વિશિષ્ટ પરિસ્થિતિ, એ સમયનો પ્રવર્તમાન વિચાર પ્રવાહ, ઇતિહાસનો એ ચોક્કસ તબક્કો, એની એકંદર હવા. ટેનનું માનવું હતું કે આ ત્રણેય પરિબળો, જાતિ, પરિવેશ અને યુગ, એક સાથે મળીને કોઈ પ્રજાની સંસ્કૃતિ અને એના સાહિત્યનું નિર્માણ કરે છે, જાણે કે એક વૈજ્ઞાનિક સૂત્ર હોય.
બાપરે, આ તો બહુ એમ કે ડિટર્મિનિસ્ટિક જેવું લાગે છે. જાણે લેખકની પોતાની પ્રતિભા કે કલ્પનાશક્તિનું કોઈ મહત્વ જ નહીં, બધું સંજોગો પર આધારિત. પણ છતાંય આ વિચાર પ્રભાવશાળી રહ્યો હશે. ઘણા વિદ્વાનોએ આ ઐતિહાસિક અભિગમને ટેકો પણ આપ્યો હશે નહીં?
ચોક્કસ, ઘણા સમર્થકો મળ્યા આ વિચારને. જેમ કે કાર્લાઇલ જેવા વિચારક માનતા હતા કે કોઈ પ્રજાનો ઇતિહાસ અને એની કવિતા બંને એક સિક્કાની બે બાજુ જેવા છે, બંને એક સરખા સત્યને પ્રગટ કરે છે. અને વોર્ટન જેવા વિવેચકે તો ખાસ આગ્રહ રાખ્યો. એમણે કહ્યું કે ભાઈ, જૂની કૃતિઓ વાંચતી વખતે આપણા આજના માપદંડો લઈને ન બેસાય. એ કૃતિ જે સમયે લખાઈ, તે સમયના લોકો એને કઈ રીતે જોતા હતા, તે સમયના સૌંદર્યના ખ્યાલો શું હતા, એ સમજવું પડે. આપણે આપણા આધુનિક ચશ્માથી એમને માપીશું તો અન્યાય કરી બેસીશું.
હા, આ વાત તો ગળે ઉતરે એવી છે. લેખક ઉદાહરણ પણ આપે છે ને, જેમ કે શું આજે પ્રેમાનંદનું ઓખાહરણ જેવું આખ્યાન લખાય, કે પછી રમણભાઈ નીલકંઠનું રાયનો પર્વત જેવું નાટક કદાચ ન લખાય. અને માની લો કે કોઈ લખે તો શું એને એવો જ આવકાર મળે જેવો એ સમય મળ્યો હતો? બહુ શંકાસ્પદ છે.
બરાબર, એનો મતલબ એ નથી કે ઓખાહરણ કે રાયનો પર્વત નબળી કૃતિઓ છે. એ એમના સમયની ઉત્તમ કૃતિઓ છે. પણ સમય બદલાયો છે, આપણી રુચિ બદલાય છે, નાટકના ને કવિતાના સ્વરૂપો બદલાયા છે, સુંદરતાની આપણી વ્યાખ્યાઓ બદલાય છે.
પણ અહીં એક બીજો સવાલ ઊભો થાય છે. લેખક લિયોનેલ ટ્રિલિંગનો ઉલ્લેખ કરે છે. ટ્રિલિંગ પૂછે છે કે શું કોઈ કૃતિ ફક્ત જૂની છે, ભૂતકાળની છે, એટલે જ મહત્વની બની જાય, જાણે એન્ટિક દુકાનની કોઈ વસ્તુ હોય એમ.
હા, ટ્રિલિંગનો આ સવાલ મહત્વનો છે અને એમનો જવાબ પણ રસપ્રદ છે. એ કહે છે કે ક્યારેક એવું બને છે, કૃતિની જે ભૂતકાલીનતા છે, એની જે જૂનવણી છે, એ પોતે જ એક આકર્ષણ, એક સૌંદર્ય લક્ષી ગુણ બની જાય છે, એને એક પ્રકારનું વજન આપે છે. પણ જુઓ, લેખક હર્ષદ ત્રિવેદી અહીં એક સંતુલિત મત રજૂ કરે છે. તેઓ કહે છે કે ટ્રિલિંગની વાતમાં તથ્ય હોઈ શકે, પણ કાલિદાસનું શાકુંતલ હોય કે ગોવર્ધન રામની સરસ્વતી ચંદ્ર, આ કૃતિઓ આજે પણ જીવંત છે. એ ફક્ત જૂની છે એટલે નહીં, એમાં કંઈક એવું તત્વ છે જે સમયને પાર કરી જાય છે, જે દરેક પેઢીને સ્પર્શે છે. આપણે એને શાશ્વત કલા તત્વ કહી શકીએ. જ્યારે એની સરખામણીમાં નંદશંકર મહેતાની કરણઘેલો, ભલે ગુજરાતીની પહેલી નવલકથા તરીકે એનું ઐતિહાસિક મહત્વ ઘણું છે, પણ કદાચ આજે એ સરસ્વતી ચંદ્ર જેટલી કલાત્મક રીતે પ્રસ્તુત કે જીવંત ન લાગે. એની જૂનવાણી એને મહાન નથી બનાવતી.
એટલે કે ઐતિહાસિક મહત્વ અને કલાત્મક મૂલ્ય એ બે અલગ વસ્તુઓ છે.
હા, અને બીજા પણ ઘણા વિચારકો છે જેમણે આ ઐતિહાસિક સંદર્ભના મહત્વ પર ભાર મૂક્યો છે. F.W. બેટ્સન કહે છે કે કૃતિને સમજવા માટે આપણે એના મૂળ વાચકો જેવા બનવાનો પ્રયત્ન કરવો જોઈએ, એમની સાથે તાદાત્મ્ય સાધવું જોઈએ. એઓ લવજોય જેવા હિસ્ટ્રી ઓફ આઈડિયાઝના પુરસ્કર્તા સાહિત્યને વિચારોના ઇતિહાસના દસ્તાવેજ તરીકે જુએ છે. આપણા પોતાના બક ઠાકોર, બળવંતરાય ઠાકોર, એમણે પણ સાહિત્યના અભ્યાસમાં તુલનાત્મક ઐતિહાસિક દ્રષ્ટિની હિમાયત કરી હતી. વિકો, હર્ડર, હેગલ જેવા મોટા ફિલોસોફરોએ પણ ઇતિહાસ, સમાજ અને કલા વચ્ચેના અતૂટ સંબંધની વાત કરી છે. મતલબ કે આ વિચારના મૂળ ઘણા ઊંડા છે.
બરાબર. હવે લેખક આ ઐતિહાસિક અભિગમના બે મોટા ફાંટાની વાત કરે છે, જેનો પ્રભાવ 20મી સદીમાં ઘણો રહ્યો. એક છે માર્ક્સવાદી વિવેચન. એ શું છે?
સાંસ્કૃતિક ઉપરી માળખાના સંબંધમાં જુએ છે. એ તપાસે છે કે કૃતિમાં વર્ગ સંઘર્ષ, આર્થિક શોષણ, શાસક વર્ગની વિચારધારા કેવી રીતે પ્રતિબિંબિત થાય છે. એમનું માનવું છે કે સમાજનો જે આર્થિક પાયો છે, ઉત્પાદનના સાધનો કોના હાથમાં છે વગેરે, એ જ નક્કી કરે છે કે એનું સાહિત્ય, કલા, કાયદો, ધર્મ કેવા હશે. જો કે લેખક એડમંડ વિલ્સનની નોંધ ટાંકે છે કે સાહિત્યનું આવું કઠોર રાજકીયકરણ મૂળ માર્ક્સના વિચાર કરતા રશિયન ક્રાંતિ પછીની પરંપરામાં વધુ જોવા મળ્યું. ત્યાં લેખકો પર અમુક ચોક્કસ રીતે લખવાનું દબાણ પણ હતું.
અને બીજો મોટો ફાંટો છે મનોવૈજ્ઞાનિક અભિગમ, જે ફ્રોઇડના મનોવિશ્લેષણથી પ્રેરિત છે. આ તો સીધા લેખકના મનમાં ડોક્યું કરવાની વાત થઈ.
જાગૃત મનનું પ્રતિબિંબ છે. એના બાળપણના અનુભવો, એની દબાયેલી ઈચ્છાઓ, એના ભય, એની ગ્રંથિઓ, આ બધું ક્યાંક ને ક્યાંક એની કૃતિમાં ડોકાયા વગર રહેતું નથી. એટલે કૃતિને બરાબર સમજવી હોય તો સર્જકના જીવનને, એના મનોજગતને સમજવું જરૂરી બને છે. સેન્ટ બોવાય નામના ફ્રેન્ચ વિવેચકે તો કહ્યું હતું, જેવું ઝાડ તેવું ફળ. મતલબ કે લેખકને જાણો તો કૃતિને સમજી શકશો. અમેરિકામાં વાન વાઇક બ્રુક્સે માર્ક ટ્વેન જેવા લેખકોનું આવું મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ કરીને બતાવ્યું કે એમના જીવનના સંઘર્ષો એમની કૃતિઓમાં કેવી રીતે દેખાય છે.
ગુજરાતીમાં પણ આવા પ્રયાસો થયાનું આપણે જાણીએ છીએ નહીં? કલાપીના જીવન પ્રસંગો અને એમની ગઝલો, નાનાલાલ અને એમના પિતા દલપતરામ સાથેના સંબંધો અને એમની ડોલન શૈલી, કાંતના જીવનની ટ્રેજેડી અને એમના ખંડકાવ્યો, ગોવર્ધનરામના પોતાના જીવનના અનુભવો અને સરસ્વતીચંદ્રના પાત્રો વચ્ચેની સમાનતાઓ, મેઘાણીના લોકજીવનના અનુભવો અને સોરઠ તારા વહેતા પાણી જેવા પુસ્તકો, આ બધા ઉદાહરણો છે જ.
ચોક્કસપણે આ બધા અભ્યાસો થયા છે અને એમાંથી રસપ્રદ તારણો પણ મળ્યા છે. પણ અહીં એક મોટો ભય રહેલો છે. શું લેખકના જીવનની વાતોમાં આપણે એટલા બધા ઉતરી જઈએ કે કૃતિ પોતે, એની કલાત્મકતા, એનું સૌંદર્ય, એ બધું બાજુ પર રહી જાય? જીવનના અનુભવો તો ઘણાને થાય છે, પણ એ અનુભવોમાંથી ઉત્તમ કલા કેવી રીતે બને છે, એ તો લેખકની પ્રતિભા, એની ભાષા પરની હથોટી, એની સંવેદનશીલતા, એની કલ્પનાશક્તિ પર આધાર રાખે છે ને. ફક્ત જીવનચરિત્ર જાણી લેવાથી કોઈ કવિતા કેમ સારી છે એનો જવાબ નથી મળતો. ક્યારેક આ પ્રકારનું વિવેચન સાહિત્યિક ગોસિપ જેવું બની જવાનો ભય રહે છે.
બરાબર. એટલે કે જીવન અને કલા વચ્ચે સંબંધ છે, પણ એ સીધો સાધો નથી. તો આટલી બધી ચર્ચા પછી આપણે શું કહી શકીએ? આ ઐતિહાસિક અભિગમનું આખરે સ્થાન શું? એનું મૂલ્ય શું? શું એ આજે પણ પ્રસ્તુત છે?
જો, નિશંકપણે એનું મૂલ્ય છે. એ ખૂબ જ ઉપયોગી ફ્રેમ ઓફ રેફરન્સ પૂરો પાડે છે. એ કૃતિને એના વિશાળ પરિપ્રેક્ષ્યમાં મૂકીને જોવામાં આપણને મદદ કરે છે. ખાસ કરીને જ્યારે આપણે ભૂતકાળની કૃતિઓનો અભ્યાસ કરતા હોઈએ ત્યારે તો આ અભિગમ લગભગ અનિવાર્ય બની જાય છે. એમના સમય, સમાજ અને માન્યતાઓને સમજ્યા વગર આપણે એ કૃતિઓને પૂરેપૂરો ન્યાય ન કરી શકીએ. એ આપણી સમજને વધુ ઊંડી, વધુ વ્યાપક બનાવે છે. કૃતિના એવા પાસાઓ પણ ઉજાગર થઈ શકે છે જે કદાચ સંદર્ભ વગર આપણે જોઈ જ ન શક્યા હોત. એટલે એક સાધન તરીકે એનું મહત્ત્વ ચોક્કસ છે.
પણ પેલો ભયસ્થાન પણ ખરો જ?
હા, એ જ. જો આ અભિગમ ફક્ત માહિતી ભેગી કરવામાં જટવાઈ જાય, તારીખો, નામો, સામાજિક રિવાજો, રાજકીય ઘટનાઓ અને કૃતિના પોતાના કલાત્મક તત્વ સુધી, એના સૌંદર્ય સુધી, એના રહસ્ય સુધી પહોંચવામાં મદદ ન કરે તો એ નકામું બની જાય છે. આખરે તો વિવેચનનો ધ્યેય શું છે? કૃતિને માણવી, એના કલા સ્વરૂપને પામવું, એના અર્થઘટનની શક્યતાઓને ખોલવી. ઐતિહાસિક અભિગમ જો આ પ્રક્રિયામાં મદદરૂપ થાય તો એ સાર્થક. પણ જો એ કૃતિ અને વાચક વચ્ચે દિવાલ બની જાય, માહિતીના ભાર નીચે કૃતિ દબાઈ જાય, તો એ અભિગમ નિષ્ફળ ગયો કહેવાય. એ સહાયક બનવો જોઈએ, બોજ નહીં.
એટલે સંતુલન જરૂરી છે. સંદર્ભને જાણવો, પણ કૃતિને ભૂલવી નહીં. તો છેલ્લે એ જ સવાલ પર આવીએ છીએ કે જે શરૂઆતમાં હતો. શું કોઈ મહાન કૃતિ એવી હોઈ શકે જે ખરેખર સમય અને સ્થળના બંધનોથી સંપૂર્ણપણે મુક્ત હોય? શું આપણે શેક્સપિયરને સમજવા માટે એલિઝાબેથન ઇંગ્લેન્ડનો ઇતિહાસ જાણવો જ પડે? કે પછી હેમ્લેટ આજે પણ આપણી સાથે સીધી વાત કરી શકે છે, કોઈ પણ સંદર્ભ વગર?
આજ તો સાહિત્ય વિવેચનનો કદાચ સૌથી મોટો અને કાયમ ચાલતો રહેતો સવાલ છે.
હર્ષદ ત્રિવેદીનો આ લેખ આપણને આ જ ગહન પ્રશ્નો પર વિચાર કરવા માટે ઉત્તેજિત કરે છે. કૃતિ અને એનો સંદર્ભ, એ બંને વચ્ચેનો સંબંધ કેવો છે? શું એ એકબીજા પર આધારિત છે? શું એ એકબીજાથી સ્વતંત્ર છે? કે પછી એમના વચ્ચે કોઈ વધુ જટિલ ગતિશીલ સંબંધ છે? કદાચ અંતિમ વિચાર એવો કરી શકાય કે કેટલીક કૃતિઓ ખરેખર એટલી શક્તિશાળી હોય છે કે તે પોતાના યુગની મર્યાદાઓને ઓળંગી જાય છે, અને પછી આવનારી દરેક પેઢી, દરેક નવો વાચક એને પોતાના સમય અને પોતાના અનુભવોના સંદર્ભમાં નવેસરથી વાંચે છે, નવા અર્થો તારવે છે. એટલે કૃતિ પોતે પણ સ્થિર નથી રહેતી, એ સતત જીવંત રહે છે. તો એ શક્તિ ક્યાં છે? કૃતિની અંદર, કે વાચકની દ્રષ્ટિમાં, કે પછી બંનેના સંયોજનમાં? આ એક ક્યારે ન પૂરો થતો સંવાદ છે.
ખરેખર એક એવો મુદ્દો જે આપણને વિચારતા કરી મૂકે છે. કૃતિ પોતે શાશ્વત છે કે પછી આપણે એને દરેક યુગમાં નવો અર્થ આપીને શાશ્વત બનાવીએ છીએ? આ પ્રસ્તુતિ એકત્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.